પ્રભુના વચન વાંચીએ તથા સાંભળીએ. રાજાઓનું બીજું પુસ્તક અને 16મો અધ્યાય. રમાલિયાના દીકરા પેકાહને 17મે વર્ષે યહૂદાના રાજા યોથામનો દીકરો આહાજ રાજ કરવા લાગ્યો. આહાજ રાજ કરવા લાગ્યો ત્યારે તે 20 વર્ષનો હતો. તેણે યરૂસાલેમમાં 16 વર્ષ રાજ કર્યું. તેના પિતા દાઉદે પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે સારું કર્યું હતું તે પ્રમાણે તેણે કર્યું નહીં, પણ તે ઇસ્રાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો ને જે પ્રજાઓને યહોવાએ ઇસ્રાયેલ પુત્રોના આગળથી હાંકી કાઢી હતી તેમના ધિક્કારપાત્ર કૃત્ય પ્રમાણે તેણે પોતાના દીકરાને અગ્નિમાં થઈને ચલાવ્યો. તે ઉચ્ચ સ્થાનોમાં પર્વત પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ તળે યજ્ઞ કરતો તથા ધૂપ બાળતો. તે વેળાએ અરામનો રાજા રસીન તથા ઇસ્રાયેલના રાજા રમાલિયાનો દીકરો પેકા યરૂસાલેમ પર યુદ્ધ કરવા ચઢી આવ્યા. તેઓએ આહાજને ઘેરી લીધો ને તેને જીતી શક્યા નહીં. તે જે વેળાએ આરામના રાજા રસીને એલાથને પાછું રામના કબજામાં લીધું ને એલાથમાંથી યહૂદીઓને હાંકી કાઢ્યા. રામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા. તેઓ આજ સુધી ત્યાં છે. આહાજે આશુરના રાજા તિગલાત પિલેસેર પાસે સંદેશા મોકલીને કહેવડાવ્યું કે હું તારો ચાકર તથા તારો દીકરો છું. અહીં આવીને મારી વિરુદ્ધ ઉઠેલા અરામના રાજાના હાથમાંથી તથા ઇસ્રાયેલના રાજાના હાથમાંથી મને બચાવો. પછી આહાજે યહોવાના મંદિરમાં તથા રાજાના મહેલના ભંડારોમાં જે રૂપું તથા સોનું મળી આવ્યું તે લઈને આશુરના રાજાને ભેટ દાખલ મોકલ્યું. આશુરના રાજાએ તે સાંભળ્યું અને આશુરના રાજાએ તમસ્ક પર ચઢાઈ કરીને તે સર કર્યું ને તેના લોકો તેને પકડીને કીર લઈ ગયો ને રસીનને મારી નાખ્યો. આહાજ રાજા આશુરના રાજા તિલ્થાપિલેસરને મળવા દમસ્ક ગયો. તેણે દમસ્કની વેદી જોઈ અને આહાજ રાજાએ તે વેદીનો ઘાટ તથા તેનો નમૂનો તેની સઘળી કારીગરી પ્રમાણે ઉતારીને ઉરિયા યાજક પર મોકલ્યા. આહાજ રાજાએ જે સઘળું દમસ્કમાંથી મોકલ્યું હતું તે પ્રમાણે ઉરિયા યાજકે વેદી બાંધી. દમસ્કથી આહાજ રાજાના આવતા સુધીમાં ઉરિયા યાજકે તે કામ પૂરું કર્યું. રાજા દમસ્કથી આવ્યો ત્યારે રાજાએ તે વેદી જોઈ અને વેદીની પાસે આવીને રાજાએ તે પર અર્પણ ચઢાવ્યા. તેણે વેદી પરના પોતાના દહન્યાર્પણનો તથા પોતાના કર્જાર્પણનો હોમ કર્યો ને પોતાનું પ્યાર્પણ રેડ્યું ને પોતાના શાંત્યપણનું રક્ત તે વેદી પર છાંટ્યું. યહોવાની સન્મુખ જે પિત્તળની વેદી હતી તેને મંદિરને મોખરેથી એટલે પોતાની વેદી તથા યહોવાના મંદિરની વચ્ચે લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર બાજુએ મૂકી. આહાજ રાજાએ ઉરિયા યાજકની આજ્ઞા કરી કે મોટી વેદી પર સવારના દહન્યાર્પણનું તથા સાંજના ખાધાર્પણનું, રાજાના દહન્યાર્પણનું તથા તેના ખાધાર્પણનું તેમજ દેશના સર્વ લોકોના દહન્યાર્પણ ખાધાર્પણ તથા તેમના પ્યાર્પણનું દહન કરવું. દહન્યાર્પણનું સઘળું રક્ત તથા યજ્ઞનું સઘળું રક્ત તે પર છાંટવું. પણ પિત્તળની વેદી તો મારે સલાહ પૂછવાનું સાધન થશે. આહાજ રાજાએ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઉરિયા યાજકે કર્યું. આહાજ રાજાએ જળ ગાડીઓની તખતીઓને કાપી નાખી ને તે પરના કુંડા લઈ લીધા અને સમુદ્રને પિત્તળના ગોધા પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો અને સભાતને સારું જે ઢંકાયેલો રસ્તો મંદિરની અંદર તેઓએ બાંધેલો હતો તે તથા રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે તેણે અશુરના રાજાને લીધે ફેરવીને યહોવાના મંદિરમાં વાળ્યો. હવે આહાજે કરેલા બાકીના કૃત્યો તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને આહાજ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો ને તેને દાઉદ નગરમાં તેના પિતૃઓ સાથે દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેના દીકરા હિઝકિયાએ રાજ કર્યું.
17મો અધ્યાય. યહૂદિયાના રાજા આહાજને 12મે વર્ષે એલાહનો દીકરો હોશિયા સમરૂનમાં ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 9 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તો પણ તેની પહેલા થઈ ગયેલા ઇસરાયલના રાજાઓના જેવું નહીં. તેના પર આશુરનો રાજા સાલમાનેસેર ચઢી આવ્યો અને હોશિયા તેનો તાબેદાર થઈને તેને ખંડણી આપવા લાગ્યો. પણ આશુરના રાજાને હોશિયાનું કાવતરું માલુમ પડ્યું, કેમ કે એણે મિસરના 100 નામના રાજા પાસે ખેપિયા મોકલ્યા હતા ને વર્ષો વર્ષની પેઠે તેણે તેને ખંડણી ભરી નહોતી. તેથી આશુરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો. પછી આશુરનો રાજા આખા દેશ પર ચડી આવ્યો ને સમરૂન સુધી આવીને 3 વર્ષ સુધી તેને ઘેરો ગાલ્યો. હોશિયાને 9મે વર્ષે આશુરના રાજાએ સમરૂન લીધું ને ઇસરાયલને આશુરમાં પકડી લઈ જઈને તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરોમાં રાખ્યા. અને એમ થયું એનું કારણ એ કે ઇસરાયલ પુત્રએ મિસરના રાજા ફારૂનના હાથ તળેથી મિસર દેશમાંથી પોતાને કાઢી લાવનાર પોતાના દેવ યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું ને અન્ય દેવોની ઉપાસના કરી હતી. અને જે પ્રજાઓને યહોવાએ તેમની આગળથી હાંકી કાઢી હતી તેઓના વિધિઓ પ્રમાણે તથા પોતાના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા. જે સારા નહીં એવા કામ ઇસરાયલ પુત્રોએ ગુપ્ત રીતે પોતાના દેવ યહોવા વિરુદ્ધ કર્યા હતા અને પોતાના સર્વ નગરોમાં ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓએ પોતાને સારું ઉચ્ચ સ્થાનો બાંધ્યા હતા. તેઓએ પોતાને સારું દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે સ્તંભો તથા અશરી મૂર્તિઓ ઊભા કર્યા હતા. અને યહોવાએ જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી હતી તેઓની પેઠે ત્યાં તેઓ સર્વ ઉચ્ચ સ્થાનોમાં ધૂપ બાળતા હતા ને દુષ્ટ કૃત્યો કરીને યહોવાને રોષ ચડાવતા હતા. યહોવાએ મના કર્યા છતાં તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા. તેમ છતાં યહોવાએ દરેક પ્રબોધક તથા દરેક દ્રષ્ટા હસ્તક ઇસરાયલને તથા યહૂદિયાને સાક્ષી આપીને કહ્યું હતું કે તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો અને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું ને જે મેં મારા સેવક પ્રબોધકો હસ્તક તમારી પાસે મોકલ્યું હતું તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાડો. તો પણ તેઓએ તેનું સાંભળ્યું નહીં. પણ તેઓના પિતૃઓ કે જેઓ પોતાના દેવ યહોવા પર વિશ્વાસ રાખતા નહોતા તેઓના જેવા તેઓ સ્વછંદી થઈ ગયા હતા. યહોવાના વિધિઓનો તથા તેમના પિતૃઓની સાથે તેણે કરેલા કરારનો તથા તેણે તેમને આપેલા સાક્ષ્યોનો તેઓએ ત્યાગ કર્યો હતો અને વ્યર્થતાની પાછળ ચાલીને તેઓ નકામા થઈ ગયા. અને તેમની આસપાસ રહેનારી પ્રજાઓ જેમના વિશે યહોવાએ તેમને કહ્યું હતું કે તમારે તેમની પેઠે કરવું નહીં, તેમનું અનુકરણ તેઓએ કર્યું અને તેમના દેવ યહોવાની સર્વ આજ્ઞાઓનો ત્યાગ કરીને તેઓએ પોતાને સારું ઢાળેલી મૂર્તિઓ એટલે 2 વાછરડા બનાવ્યા હતા. અશેરા મૂર્તિ ઊભી કરી હતી ને આકાશના સર્વ જ્યોતિમંડળની ભક્તિ કરી હતી ને બાળની સેવા કરી હતી અને તેમના દીકરા તથા દીકરીઓને તેઓ અગ્નિમાં થઈને ચલાવ્યા હતા. ને તેઓ શકુન વિદ્યા તથા જાદુક્રિયાનો ઉપયોગ કરતા હતા. ને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કરવા સારું પોતાને વેચીને તેને રોષ ચડાવ્યો હતો. માટે યહોવા ઇસ્રાયલ પર અતિ કોપાયમાન થઈને તેમને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. કેવળ યહુદાના કુળ સિવાય બીજું કોઈ રહેવા પામ્યું નહીં. યહુદિયાએ પણ પોતાના દેવ યહોવાની આજ્ઞાઓ પાડી નહીં, પણ ઇસ્રાયલના કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા. યહોવાએ ઇસ્રાયલના સર્વ સંતાનોનો ત્યાગ કર્યો, તેમના પર વિપત્તિ આણી ને તેમને લૂંટારાઓના હાથમાં સોંપીને તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. તેણે ઇસ્રાયલને દાઉદના કુટુંબમાંથી વિભાજિત કરીને જુદા પાડ્યા અને તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા ઠરાવ્યો. યરોબામે ઇસ્રાયલ પાસે યહોવાનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું. ઇસ્રાયલ પુત્રો યરોબામે કરેલા સર્વ પાપો પ્રમાણે ચાલ્યા. તેનાથી તેઓ દૂર રહ્યા નહીં એટલે સુધી કે યહોવા પોતાના સેવક સર્વ પ્રબોધક મારફતે બોલ્યો હતો તે પ્રમાણે તેણે ઇસ્રાયલને પોતાની નજર આગળથી દૂર કર્યા. એમ ઇસ્રાયલ તેમના પોતાના દેશમાંથી આશુરમાં લઈ જવામાં આવ્યા અને તેઓ આજ સુધી ત્યાં જ છે. આશુરના રાજાએ બાબિલમાંથી, કુથાહમાંથી, આવવામાંથી, હમાથમાંથી તથા સફારવાઈમાંથી માણસો લાવીને તેમને ઇસ્રાયલ પુત્રોને બદલે સમરૂનના નગરોમાં વસાવ્યા. તેઓ સમરૂનને પોતાનું વતન કરી લઈને તેના નગરોમાં રહ્યા. ત્યાંના તેઓના વસવાટની શરૂઆતમાં તેઓ યહોવાની બીક રાખી નહીં, માટે યહોવાએ તેઓની મધ્ય સિંહો મોકલ્યા. તેમણે તેમાંના કેટલાકને મારી નાખ્યા. માટે તેઓ આશુરના રાજાને એમ કહાવ્યું કે જે પ્રજાઓને લઈ જઈને તે સમરૂનના નગરોમાં વસાવી છે તેઓ તે દેશના દેવની રીત જાણતી નથી, માટે તેણે તેઓ મધ્ય સિંહો મોકલ્યા છે અને જુઓ તેઓ તેમને મારી નાખે છે, કેમ કે તેઓ તે દેશના દેવની રીત જાણતી નથી. ત્યારે આશુના રાજાએ આજ્ઞા કરી કે જે યાજકોને તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ, તેઓ જઈને ત્યાં વસે ને તે તેમને દેશના દેવની રીત શીખવે. તેથી જે યાજકોને તેઓ સમરૂનમાંથી લઈ ગયા હતા તેઓમાંથી એક આવીને બેથેલમાં રહ્યો ને તેઓએ કેવી રીતે યહોવાની બીક રાખવી જોઈએ એ તે તેમને શીખવવા લાગ્યો. તો પણ સર્વ પ્રજાઓએ પોતપોતાના દેવો બનાવીને જ નગરોમાં તેઓ રહેતા હતા. તેઓની અંદર સમરૂનીઓએ બનાવેલા ઉચ્ચ સ્થાનોના મંદિરોમાં તેમની પ્રતિષ્ઠા કરી. બાબિલના માણસોએ સુકોથ નામે મૂર્તિ બનાવી, કુથના માણસોએ નેરગાલ નામે મૂર્તિ બનાવી, હમાથના માણસોએ અશીમા નામે મૂર્તિ બનાવી, આવ્યોએ નિભાઝ તથા તારતાક નામે મૂર્તિઓ બનાવી, ને સફારવીઓએ પોતાના બાળકનું સફારવાઈમના દેવ આદ્રામેલેખ તથા અન્નામેલેખની આગળ દહનાર્પણ કર્યું. એમ તેઓ યહોવાનો ડર રાખતા હતા ને તેઓ પોતાને માટે ઉચ્ચ સ્થાનોના યાજકો પોતામાંથી જ ઠરાવતા. તેઓ તેમને સારું ઉચ્ચ સ્થાનોના મંદિરોમાં યજ્ઞ કરતા. તેઓ યહોવાથી ડરતા અને જે પ્રજામાંથી તેમને પકડી લાવવામાં આવ્યા હતા તેઓની રીત પ્રમાણે તેઓ પોતપોતાના દેવોની સેવા કરતા હતા. આજ સુધી તેઓ આગળની રીત પ્રમાણે કરે છે. તેઓ યહોવાની બીક રાખતા નથી, તેમજ પોતાના વિધિઓ પ્રમાણે, પોતાની રીત પ્રમાણે અને જે નિયમ તથા આજ્ઞા યહોવા યાકૂબ, જેનું નામ તેણે ઇસ્રાયલ પાડ્યું હતું, તેના પુત્રોને ફરમાવ્યા હતા તે પ્રમાણે તેઓ વર્તતા નથી. એ ઇસ્રાયલ પુત્રો સાથે યહોવાએ કરાર કર્યો હતો અને તેઓને આજ્ઞા આપી હતી કે તમારે અન્ય દેવોનો ડર રાખવો નહીં ને તેઓને નમવું નહીં, તેઓની સેવા કરવી નહીં ને તેઓની આગળ યજ્ઞ કરવા નહીં. પણ યહોવા કે જે તમને મોટા પરાક્રમથી તથા લંબાવેલા હાથથી મિસર દેશમાંથી કાઢી લાવ્યો તેની જ બીક તમારે રાખવી, તેને જ તમારે નમન કરવું ને તેને જ તમારે યજ્ઞ કરવા. વળી જે વિધિઓ, કાનૂનો, નિયમ તથા આજ્ઞા તેણે તમારે સારું લખ્યા તે પાળીને તેનો અમલ તમારે સર્વકાળ કરવો અને તમારે અન્ય દેવોની બીક રાખવી નહીં. મેં જે કરાર તમારી સાથે કર્યો છે તે તમારે વિસરી જવો નહીં અને અન્ય દેવોની બીક તમારે રાખવી નહીં, પણ તમારા દેવ યહોવાની જ બીક તમારે રાખવી, એટલે તે તમને તમારા સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવશે. તો પણ તેઓએ સાંભળ્યું નહીં, પણ પોતાની આગલી રીત પ્રમાણે તેઓએ કર્યા કર્યું. એવી રીતે તે પ્રજાઓ યહોવાનો ડર રાખતી હતી ને પોતાની કોતરેલી મૂર્તિઓની સેવા કરતી હતી. તેમના છોકરા તથા તેમના છોકરાના છોકરા પણ જેમ તેઓના પિતૃઓ કરતા હતા તેમ આજ દિવસ સુધી કરે છે. ઇસરાયલના રાજા એલાહના દીકરા હોશિયાને ત્રીજે વર્ષે એમ થયું કે યહુદિયાના રાજા આહાઝનો દીકરો હિઝકિયા રાજ કરવા લાગ્યો. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અવી હતું. તે જખારિયાની દીકરી હતી. તેના પિતા દાઉદે જે સઘળું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, સ્તંભોને ભાંગી નાખ્યા, અશેરા મૂર્તિને કાપી નાખી અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા, કેમ કે તે દિવસો સુધી ઇસરાયલ પુત્રો તેની આગળ ધૂપ બાળતા હતા. અને તેણે તેનું નામ નહુસ્તાન પાડ્યું. તે ઇસરાયલના દેવ યહોવા પર ભરોસો રાખતો હતો, જેથી તેની પાછળ કે તેની અગાઉ યહુદિયાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો, કેમ કે તે યહોવાને વળગી રહ્યો અને તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી તે તેણે પાડી. યહોવા તેની સાથે હતો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશ્રુના રાજાની સામે બંધ કર્યું ને તેની તાબેદારી કરી નહીં. તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદ સુધી ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી હાંકી કાઢ્યા. હિઝકિયા રાજા અને ચોથે વર્ષે એટલે ઇસરાયલના રાજા એલાહના દીકરા હોશિયાને સાતમે વર્ષે એમ થયું કે આસુરના રાજા સાલમાનેસેરે સમરૂન પર ચઢાઈ કરીને તેને ઘેરો ગાલ્યો. ત્રીજા વર્ષની આખરે તેઓએ તે સર કર્યું. હિઝકિયાને છઠ્ઠે વર્ષે એટલે ઇસરાયલના રાજા હોશિયાને નવમે વર્ષે સમરૂન સર કરવામાં આવ્યું. આસુરનો રાજા ઇસરાયલને પકડીને આસુરમાં લઈ ગયો ને હલાહમાં ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરોમાં તેઓને રાખ્યા, કારણ કે તેઓએ પોતાના દેવ યહોવાની વાણી સાંભળી નહીં પણ તેના કરારનું એટલે યહોવાના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તેનું ઉલ્લંઘન કર્યું ને તેને કાન દીધો નહીં તથા તે પ્રમાણે કર્યું નહીં. હવે હિઝકિયા રાજાની કારકિર્દીના 14મા વર્ષે આસુરના રાજા સાનહેરીબે યહુદિયાના સર્વ કોટવાળા નગર પર સવારી કરીને તે સર કર્યા અને યહુદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આસુરના રાજા પાસે માણસો મોકલીને કહાવ્યું કે મેં અપરાધ કર્યો છે, તું મારી પાસેથી પાછો જા, તો તું જે શરતો મારી આગળ મૂકશે તે હું કબૂલ રાખીશ. અને આસુરના રાજાએ યહુદિયાના રાજા હિઝકિયાને માથે 300 તાલંત રૂપાની તથા 30 તાલંત સોનાની ખંડણી ઠરાવી. જે સઘળું રૂપુ યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી મળ્યું તે હિઝકિયાએ તેને આપ્યું. તે વેળાએ યહુદિયાના રાજા હિઝકિયાએ યહોવાના મંદિરના કમાળો પરથી તથા પોતે ઓઢેલા સ્તંભો પરથી સોનું ઉખેડી લઈને આસુરના રાજાને આપ્યું. અને આસુરના રાજાએ લાખીશથી તારતાને રાબ સારીસ તથા રાબ શાકેને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરૂશાલેમ મોકલ્યા. તેઓ નીકળીને યરૂશાલેમ આવ્યા. ત્યાં પહોંચ્યા પછી તેઓએ ધોબીના ખેતરની સડક પર જે ઉપરનું તળાવ છે તેના ગરનાળા પાસે મુકામ કર્યો. તેઓ રાજાને બોલાવ્યો ત્યારે હિલકિયાનો દીકરો એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તે શેબના ચિટનીસ તથા આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર તેમની પાસે બહાર આવ્યા. રાબ શાકેહે તેમને કહ્યું કે હવે તમે હિઝકિયાને કહો કે આસુરનો રાજા ધીરાજ એમ પૂછે છે કે તું કોના ઉપર ભરોસો રાખે છે. તું કહે છે કે યુદ્ધને સારું બુદ્ધિ તથા પરાક્રમ અમારા છે, પણ એ તો માત્ર નકામી વાતો છે. કોના પર ભરોસો રાખીને તે મારી વિરુદ્ધ બંધ કર્યું છે? તું આ છુંદાઈ ગયેલા બરૂરૂપી લાકડી પર એટલે મિસર પર ભરોસો રાખે છે, પણ તે તો તેના પર આધાર રાખનારની હથેલીમાં પેસીને તેને વિંધી નાખશે. મિસરનો રાજા ફારૂન પોતાના પર ભરોસો રાખનાર સર્વની સાથે એવી જ રીતે વર્તે છે. જો તમે મને કહેશો કે અમે અમારા દેવ યહોવા પર ભરોસો રાખીએ છીએ તો શું તે એ જ દેવ નથી કે જેના ઉચ્ચ સ્થાનો તથા જેની વેદીઓ હિઝકિયાએ કાઢી નાખ્યા છે ને યહુદાને તથા યરૂશાલેમને ફરમાવ્યું છે કે તમારે યરૂશાલેમમાં આ જ વેદી આગળ ધર્મક્રિયાઓ કરવી? તો હવે કૃપા કરીને મારા ધણી આસુરના રાજા સાથે તું હોડબક, એટલે કે જો તું તારા તરફથી સવારી કરનારા પૂરા પાડી શકે તો હું તને 2000 ઘોડા આપું. જો તારાથી એ ન બની શકે તો તું રથોને માટે તથા સવારોને માટે મિસર પર ભરોસો રાખીને મારા ધણીના એક નબળામાં નબળા સરદારને કેમ કરીને પાછો હટાવી શકે? શું હું યહોવાની આજ્ઞા વિના આ જગાનો નાશ કરવા તેની પર ચડી આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે કે આ દેશ પર સવારી કરીને તેનો નાશ કર. ત્યારે હિલકિયાના દીકરા ઇલ્યાકીમે, શેબનાએ તથા યોઆહે રાબશાકેને કહ્યું કે કૃપા કરીને આ તારા સેવકો સાથે અરામી ભાષામાં બોલ, કેમ કે અમે તે સમજીએ છીએ. કોટ પર જે લોકો બેઠેલા છે તેઓના સાંભળતા અમારી સાથે યહૂદીઓની ભાષામાં બોલીશમાં. ત્યારે રાબશાકેહે તેઓને કહ્યું કે શું મારા ધણીએ વચનો ફક્ત તારા ધણીને તથા તમને કહેવા માટે મોકલ્યો છે? જે માણસો કોટ પર બેઠેલા છે અને જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને ને પોતાનું મૂતર પીવાને નિર્માણ થયેલા છે તેઓને કહેવાને માટે મને મોકલ્યો નથી? પછી રાબશાકેહે ઊભા થઈને મોટે સાદે યહૂદીઓની ભાષામાં પુકારીને કહ્યું કે આશ્રુના રાજા ધીરાજનું વચન સાંભળો. રાજા આમ કહે છે કે હિચકિયાથી તમે ઠગાતા નહીં, કેમ કે તે તમને મારા હાથમાંથી છોડાવી શકશે નહીં. વળી યહોવા આપણને નિશ્ચય છોડાવશે ને આ નગર આશ્રુના રાજાના હાથમાં આપવામાં નહીં આવે. એમ કહીને હિચકિયા તમારી પાસે યહોવા પર ખોટો ભરોસો ન રખાવે. તમારે હિચકિયાનું સાંભળવું નહીં, કેમ કે આશ્રુનો રાજા કહે છે કે મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા પોતાના દેશ જેવો ધાન્ય તથા દ્રાક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષવાડીઓનો, જૈત તેલનો તથા મધનો દેશ છે અને જ્યાં તમે જીવતા રહો ને માર્યા ન જાઓ ત્યાં તમને લઈ જાઉં નહીં. ત્યાં સુધી તમે દરેક પોતપોતાના દ્રાક્ષાવેલાનું ને પોતપોતાની અંજીરીનું ફળ ખાજો ને પોતપોતાના ટાંકામાંથી પાણી પીજો. જ્યારે હિચકિયા તમને સમજાવે કે યહોવા આપણને છોડાવશે ત્યારે તમે તેનું સાંભળશો માં. શું પ્રજાઓના દેવોમાંના કોઈએ કદી પણ પોતાના દેશને આસુના રાજાના હાથમાંથી છોડાવ્યો છે? હમાથ તથા આરપાદના દેવો ક્યાં છે? સફારવાઇમના, હેનાના તથા ઇવ્વાના દેવો ક્યાં છે? શું તેઓએ સમરૂનને મારા હાથમાંથી છોડાવ્યું છે? એ દેશોના સર્વ દેવોમાંથી એવા કોણ છે કે જેમણે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યા હોય કે યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવે? રાજાનો હુકમ હતો કે તેને ઉત્તર આપવો નહીં, તેથી લોક ચૂપ રહ્યા ને તેને ઉત્તરમાં એક શબ્દ પણ કહ્યો નહીં. પછી હિલકિયાનો દીકરો એલ્યાકીમ, જે ઘરનો કારભારી હતો, તે શેબના ચિટનીસ તથા આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાના વસ્ત્ર ફાળીને હિજકિયા પાસે આવ્યા ને તેને રાબશાકેના વચનો કહી સંભળાવ્યા. હિચકિયા રાજાએ સાંભળ્યું ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાળ્યા અને પોતાના અંગ પર ટાટ પહેરીને તે યહોવાના મંદિરમાં ગયો અને એલ્યાકીમ, જે ઘરનો કારભારી હતો, તેને તથા શેબના ચિટનીસને તથા યાજકોના વડીલોને તેણે ટાટ ઉડાડીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા. તેઓએ તેને કહ્યું કે હિચકિયા આમ કહે છે કે આ દિવસ સંકટનો, ઠપકાનો તથા નિંદાનો દિવસ છે, કેમ કે છોકરાને જન્મવાનો વખત આવ્યો છે ને જણવાની શક્તિ નથી. કદાચ એમ બને કે રાબશાકે, જેને એના ધણી આસુના રાજાએ જીવતા દેવની નિંદા કરવા મોકલ્યો છે, તેના સર્વ વચન તારો દેવ યહોવા સાંભળે ને તારા દેવ યહોવાએ જે વચન સાંભળ્યા છે તેમને તે વખોડે. માટે બચી રહેલાઓને સારું તું તારી પ્રાર્થના કર. માટે હિજકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા. યશાયાએ તેમને કહ્યું કે તમારા ધણીને તમે એવું કહેજો કે યહોવા આમ કહે છે કે જે વચનો તે સાંભળ્યા છે ને જે વળે આશુના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહીં. જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ ને તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે અને હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નંખાવીશ. એમ રાબશાકે પાછો ગયો તો તેને માલુમ પડ્યું કે આસુનો રાજા લિબના વિરુદ્ધ યુદ્ધ કરવામાં ગૂંથાયેલો છે, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ગયો છે અને તેણે કુશના રાજા તિરહાકાહ વિશે સાંભળ્યું કે જુઓ, તે તારી સામે યુદ્ધ કરવા ચડી આવ્યો છે. ત્યારે તેણે ફરીથી હિજકિયા પાસે ખેપિયા મોકલીને કહાવ્યું કે યહૂદિયાના રાજા હિજકિયાને તમે એવું કહેજો કે તારો દેવ જેના પર તું ભરોસો રાખે છે તે તને એવું કહીને ન ફસાવે કે યરૂશાલેમ આસુના રાજાના હાથમાં આપવામાં આવશે નહીં. જો આસુના રાજાએ સર્વ દેશોનો સમૂળગો નાશ કરીને તેમના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે, અને શું તારો બચાવ થશે? જે પ્રજાઓનો એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલ્લાસારમાં રહેનાર એદેન પુત્રોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે. બચાવ્યા છે શું? હમાથનો રાજા, આરપાદનો રાજા, સફારવાઈમ નગરનો રાજા, હેનાનો તથા ઇવવાનો રાજા ક્યાં છે? હિજકિયાએ ખેપિયાઓના હાથમાંથી પત્ર લઈને તે વાંચ્યો, અને હિજકિયાએ યહોવાના મંદિરમાં ચડી જઈને યહોવા આગળ તે ખુલ્લો કર્યો, અને હિજકિયાએ યહોવા આગળ પ્રાર્થના કરી કે હે ઇસ્રાયેલના દેવ યહોવા, કરુબો પર બિરાજમાન, પૃથ્વીના સર્વ રાજ્યોનો તું જ દેવ છે. ત્યાં આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. હે યહોવા, કાન દે ને સાંભળ. હે યહોવા, આંખ ઉઘાડ ને જો. અને સાનહેરીબના વચનો, જે વળે જીવતા દેવની નિંદા કરવામાં તેણે એને મોકલ્યો છે તે તું સાંભળ. હે યહોવા, ખરેખર આશ્રુના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે, અને તેમના દેવોને બાળી નાખ્યા છે, કેમ કે તે દેવ નહોતા પણ માણસોના હાથોનું કામ એટલે લાકડું તથા પથ્થર હતા, તેથી તેઓએ તેમનો નાશ કર્યો છે. તો હવે હે અમારા દેવ યહોવા, હું તને કાલાવાલા કરું છું કે તું અમને તેના હાથમાંથી બચાવ, કે પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે તું હે યહોવા એકલો તું જ દેવ છે. ત્યારે આમોસના દીકરા યશાયા હિજકિયાને સંદેશો કહાવ્યો કે ઇસ્રાયેલનો દેવ યહોવા આમ કહે છે કે તે આસુરના રાજા સાનહેરી વિરુદ્ધ મારી આગળ પ્રાર્થના કરી છે, તો મેં તારું સાંભળ્યું છે. તેના વિશે જે વચન યહોવા બોલ્યો છે તે આ છે: સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, તિરસ્કાર સહિત તારી હાંસી કરી છે. યરૂશાલેમની દીકરીએ તારી તરફ પોતાનું ડોકું ધૂણાવ્યું છે. તે કોની નિંદા તથા કોના વિશે દુર્ભાષણ કર્યા છે? કોની વિરુદ્ધ તે તારો સાદ ઉઠાવ્યો છે અને તારી આંખો ઊંચી કરી છે? ઇસ્રાયેલના પવિત્રની વિરુદ્ધ જ તારા ખેપિયાઓ દ્વારા તે પ્રભુની નિંદા કરી છે. તે કહ્યું છે કે મારા રથોના જૂથ વડે હું પર્વતોના શિખર પર લબાનોનના સૌથી અંદરના ભાગોમાં ચડી આવ્યો છું. તેના ઊંચા એરેજ વૃક્ષોને તથા તેના ઉત્તમ દેવદાર વૃક્ષોને હું કાપી નાખીશ, અને હું તેના સૌથી છેવાળા ભાગમાં તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ. મેં ખોદીને પરદેશના પાણી પીધા છે, અને મારા પગોના તળિયાથી હું મિસરની સઘળી નદીઓ સૂકવી નાખીશ. મેં કેવો પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે, ને પ્રાચીન કાળથી તે ઘાટ ગળ્યો છે, એ શું તે નથી સાંભળ્યું? હવે કોટવાળા નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડેરના ઢગલા કરવા સારું મેં તને ઊભો કર્યો છે. તે કારણથી જ તેમના રહેવાસીઓ અશક્ત થઈ ગયા, તેઓ ગભરાઈને બાવરા બની ગયા. તેઓ ખેતરના ઘાસ, લીલોતરી, ધાબા પરના ઘાસ તથા પુખ્ત થયા પહેલા ચીમડાયેલા કરસણના જેવા થઈ ગયા. તારું નીચે બેસવું, તારું બહાર જવું, તારું અંદર આવવું તથા મારા પર તારું ક્રોધાયમાન થવું, એ સર્વ હું જાણું છું. મારા પર તારા ક્રોધાયમાન થવાને લીધે તથા તારી ઉદ્ધતાએ મારા સાંભળવા આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ ગાલીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ, અને તારે સારું આ ચિહ્ન થશે. આ વર્ષે પોતાની મેળે નીપજેલું ધાન્ય તમે ખાશો, ને બીજા વર્ષે એમાંથી જ નીપજેલું ધાન્ય તમે ખાશો, ને ત્રીજા વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાળીઓ રોપશો ને તેઓની ઉપજ ખાશો. યહૂદાના કુળનો બચેલો ભાગ ફરીથી નીચે જળ ગાલશે ને ઉપર તેને ફળ આવશે, કેમ કે યરૂશાલેમમાંથી શેષ ને સિયોન પર્વતમાંથી બચી જનારાઓ નીકળશે. યહોવાની આસ્થાને લીધે એમ થશે. તે માટે આસુના રાજા વિશે યહોવા આમ કહે છે કે ત્યાં નગર પાસે આવશે નહીં, ત્યાં બાણ પણ મારશે નહીં, તે ઢાલ લઈને તેની આગળ આવશે નહીં ને તેની સામે મોરચો બાંધશે નહીં. જે માર્ગે તે આવ્યો હશે તે જ માર્ગે તે પાછો જશે ને તે આ નગર પાસે આવશે નહીં, એમ યહોવા કહે છે. કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ. તે રાત્રે એમ થયું કે યહોવાના દૂતે આવીને આશુરીઓની છાવણીમાંના 185,000 માણસોને મારી નાખ્યા. લોકો મોટી સવારે ઉઠ્યા ત્યારે જુઓ, એ સઘળા મરણ પામ્યા હતા અને તેમની લાશો ત્યાં પડી રહી હતી. તેથી આશુરનો રાજા સાનહેરીબ પાછો નિનવે જતો રહ્યો. તે પોતાના દેવ નિસ્ત્રોખના મંદિરમાં પૂજા કરતો હતો ત્યારે એમ થયું કે આદ્રામેલેખે તથા શાર એસેરે તેને તરવારથી મારી નાખ્યો અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા અને તેના દીકરા એસાર હાદોને તેની જગ્યાએ રાજ કર્યું.
રાજાઓનું બીજું પુસ્તક એનો 20મો અધ્યાય. તે દિવસોમાં હિજકિયા મરણતો માધો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે યહોવા આમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે ને જીવશે નહીં. ત્યારે તેના પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી કે હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સન્મુખ ચાલ્યો છું ને તારી દ્રષ્ટિમાં જે સારું છે તે કર્યું છે તેનું તું હમણાં સ્મરણ કર. પછી હિચકિયા બહુ રડ્યો. યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ્ચે પહોંચ્યો તે પહેલા એમ બન્યું કે યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું પાછો જઈને મારા લોકના અધિકારી હિચકિયાને કહે કે તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારા આંસુ મેં જોયા છે. જો હું તને સાજો કરીશ ને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જશે. હું તારા આવડતામાં 15 વર્ષ વધારીશ ને હું તને તથા આ નગરને આશુરના રાજાના હાથમાંથી છોડાવીશ અને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીશ. યહોવાએ કહ્યું કે અંજીરનો એક ચકતો લો. અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું એટલે તે સાજો થયો. હિચકિયાએ યશાને કહ્યું કે યહોવા મને સાજો કરશે ને હું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જઈશ એની સી નિશાની. યશાએ કહ્યું કે યહોવાએ જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેની આ નિશાની તારે સારું યહોવા તરફથી થશે. બોલ, છાણો 10 અંશ આગળ જાય કે 10 અંશ પાછો હટે? હિચકિયાએ ઉત્તર દીધો કે છાયડો 10 અંશ આગળ વધે એ તો જૂજ વાત છે, એમ નહીં પણ છાયડો 10 અંશ પાછો વધે. યશાયા પ્રબોધકે યહોવાની પ્રાર્થના કરી તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાયડો જેટલો નમ્યો હતો તેટલો એટલે 10 અંશ તેણે પાછો વટાવ્યો. એ વેળાએ બાલ અદાના દીકરા બાબેલના રાજા બરોદા બાલ અદાને હિચકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિચકિયા માદો પડ્યો છે. હિચકિયાએ તેમનું સાંભળીને તેમને પોતાની મૂલ્યવાન વસ્તુઓથી ભરેલો આખો મેલ એટલે તેમાંનું રૂપું તથા સોનું, સુગંધ્યો મૂલ્યવાન તેલ તથા તેનો આખો મેલ ને તેના ભંડારમાં જે મળી આવ્યું તે સર્વ દેખાડ્યું. તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિચકિયાએ તેમને દેખાડ્યું નહીં હોય. ત્યારે યશાયા પ્રબોધકે હિચકિયા રાજા પાસે આવીને તેને પૂછ્યું કે એ માણસોએ શું કહ્યું, તેઓ તારી પાસે ક્યાંથી આવ્યા? હિચકિયાએ કહ્યું કે તેઓ દૂર દેશથી એટલે બાબેલથી આવ્યા છે. ફરી તેણે પૂછ્યું કે તેઓ તારા મહેલમાં શું જોયું છે? હિચકિયાએ કહ્યું કે મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે. મારા ભંડારમાં એવી એક વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય. ત્યારે યશાયાએ હિચકિયાને કહ્યું કે યહોવાનું વચન સાંભળ, જો એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે તથા તારા પિતૃઓએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે તે સર્વ બાબેલમાં લઈ જવામાં આવશે. યહોવા કહે છે કે કંઈ પણ પડતું મુકાશે નહીં અને તારા દીકરા જે તારામાંથી ઉત્પન્ન થશે જેઓને તું જન્મ આપશે તેઓને તેઓ લઈ જશે. અને તેઓ બાબેલના રાજાના મહેલમાં ખોજા થશે. ત્યારે હિજકિયાએ યશાને કહ્યું કે યહોવાની જે વાત તું બોલ્યો છે તે સારી છે, પણ તેના મનમાં વિચાર કર્યો કે મારી હયાતીમાં તો શાંતિ તથા સત્યતા રહેશે. હવે હિજકિયાના બાકીના કૃત્યો, તેનું સગળું પરાક્રમ, કે તેણે જે તળાવ તથા ગરનાળું બનાવીને નગરમાં પાણી આણ્યું, એ સર્વ યહૂદાના રાજાઓના કાળોત્તરના પુસ્તકમાં લખેલા નથી. શું હિજકિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેના દીકરા મનાસેએ તેની જગ્યાએ રાજ કર્યું. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.